તારીખ 3/8/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 379-383 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 154 તારીખ 3/8/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 379-383 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 154
અંદર ચલે જાઓ આનંદ ઓર સુખ કા નિધાન ભરા હૈકો નિત્ય ભોગો શાસ્ત્રોમાં તો આત્માને ગુણ નિલય કહેવાય ગુણ નિધાન કહો કે ગુણ નિલય કહો નિલય રહેવાનું હા હું તો આવાસ હોય મહેલ હોય એને નિલય કહે
હિમાલય
આલય શબ્દ છે ધ્રુવ ગુફા કે અંદર ચલે જાઓ એટલે ભાવે ભાવની અંદર પોતાનું સ્વરૂપ હોવાથી તન્મય ભાવે પોતાપણાના તન્મય ભાવે અનુભવ કરવો તે ધ્રુવ ગુફાની અંદરનો પ્રવેશ છે આમ ક્ષેત્રથી કોઈ પુરાણ નથી કોઈ ધ્રુવ ગુફા છે અને અંદર ગુફાનું કોઈ પુરાણ અહીંયા બેઠાય છે એવું કાંઈ ક્ષેત્રથી નથી પણ ગુફા જે એમની એક ઊંડી ચીજ છે એમ ધ્રુવ છે એ ઊંડું તત્વ છે શક્તિનું ઊંડાણ એનું અપાર છે એનું એ પોતાનું સ્વરૂપ હોવાથી પોતાપણાના તન્મય ભાવે એકાકાર ભાવે અનુભવ કરવો એ ધ્રુવ ગુફાની અંદર કહેવાય છે અને અંદર જતા ત્યાં આનંદ અને સુખનું નિધાન ભર્યું છે એનો અનુભવ થાય છે આનંદ અને સુખ છે એ ચુંબક જેવી વસ્તુઓ છે ચુંબક જેવો સ્વભાવ છે ચુંબક સ્વભાવ એટલે શું કે લો ચુંબક હોય છે તે લોઢાને ખેંચે એમ આ શું બધું કે મેગ્નેટિક મેગ્નેટિક પ્રોપર્ટી છે જેને પોતાના સ્વરૂપનો આનંદ અને સ્વરૂપનું સુખ અનુભવાય તેને અનુભવતા અને જ્ઞાન થાય છે અંદર અનંત સુખને અનંત આગળ આનંદ ભર્યો છે તો વારંવાર નિરંતર આનંદ અને સુખમાં રહેવાનું એને આકર્ષણ ઊભું થાય એના પરિણામ ખેંચાય ખેંચાઈને ત્યાં અને એ તો સૌનો અનુભવ છે કે કલ્પિત સુખ છે પરિણામ ખેંચાઈ જાય છે ખરેખર ત્યાં સુખનું નામ નિશાન નથી સુખની ગંધ નથી સુખનો પડછાયો નથી કાંઈ નથી એવા પૂગળ પર્યાયો છે જળ તથા સુખની કલ્પના કલ્પિત સુખનો નિશ્ચય થયો હોય તો પણ પરિણામ ત્યાં દોડે છે તો પછી જે ખરેખર આનંદ અને સુખનો ભંડાર છે નિદાન છે અને જ્યાં અનુભવ સુખનો થાય છે ત્યાં તો પરિણામ કેમ ખેંચાય આવી ગયું ત્યાં પરિણામ ત્યાં આકર્ષણ થાય છે એટલા માટે ચક્રવર્તીઓ પણ સ્વખંડના વૈભવનથી ઉપેક્ષિત કરીને ઉદાસીન થઈને જંગલમાં ચાલ્યા જાય શું કરવા ચાલ્યા જાય છે કે આનંદનું નિધાન ભરેલું છે એના અનુભવમાં રહેવા માટે ચાલ્યા જાય છે બીજું કોઈ કારણ પુરુષાર્થ તો ચારિત્ર મેં હૈ દ્રષ્ટિ મેં ક્યા પુરુષાર્થ ફુગાની જે આ વાત કરી એની સામે પછી વિમુખ થયો. પુરુષાર્થ સ્વરૂપ ની સ્થિર આત્મામાં શુદ્ધ ઉપયોગ ની સ્થિરતા રાખવામાં બહુ પુરુષાર્થ છે. તમે દર્શન ની પ્રાપ્તિ માં કઈ એવો પુરુષાર્થ નથી. એમ કે પોતાને તો પ્રથમ પરિચયમાં જ લાંબા સમયના પરિશ્રમ વિના સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે. એટલે પોતાના અનુભવથી એમ કે છે દ્રષ્ટિમાં કાંઈ એવો પુરસ્કાર નથી, પણ હવે જે સ્વરૂપમાં સ્થિર રહેવું છે ને એ સ્થિર નથી રહેવાતું. બહાર કીધું જવાય છે સ્થિર થવામાં લાંબુ સ્થિર રહેવાતું નથી, પણ ઓટોમેટિક બહાર નીકળી જવાય છે. બહાર ન નીકળવું હોય તો બહાર નીકળી જવાય છે. કેવું જ્ઞાન નથી સ્થિર રહેતો, અંતર્મુખમાં કેવું જ્ઞાન થઈ જાય. એમાં પુરસ્કાર બહુ જોઈએ છે. દ્રષ્ટિ પ્રસ્તાવવામાં એટલો પુરસાદ કઈ ખાસ નથી જોતો. એમ કે દ્રષ્ટિમાં ક્યાં પુરસાદ છે, શું એમાં પુરસાદ છે, ક્યાં એટલે એમાં કઈ ખાસ પુરસાદ નથી. સ્થિરતામાં બહુ પુરસાદ જોઈએ એમ એમ કે. ત્યારે પછી પ્રશ્ન જોયો કે ક્યાં દ્રષ્ટિ મેં પુરસાર્થ નહીં હૈ, હવે પુરસાર્થ હવે દ્રષ્ટિ પ્રત્યે છે સમય દર્શન. દ્રષ્ટિમાં પુરસાર્થ નથી એમ કેવું છે. એમ નથી આપણે પાછું સાંભળ્યું હોય સમ્યક દર્શનમાં અનંત પુરસાર્થ હોય ત્યારે સમ્યક દર્શન થાય, એમને સમ્યક દર્શન નહીં થાય એ સાંભળ્યું હોય ને, આ વિરુદ્ધ વાત આવે. દ્રષ્ટિમાં શું પુરસાર્થ છે, ચારિત્રમાં પુરસાર્થ છે, પણ એ બીજે પોતાની અપેક્ષા એ વાત કરે છે. જ્યાં બેઠા છે ત્યાંથી વાત કરે છે ને. તો દ્રષ્ટિમાં પુરસાર્થ તો હૈ, લેકિન ચારિત્ર કી અપેક્ષા સે બહુત કમ પુરુષાર્થ હૈ. ચારિત્ર મેં તો બરા પુરુષાર્થ હૈ, દ્રષ્ટિમાં પુરુષાર્થ નથી એમ નથી કહું. પણ ચારિત્રની સાથે એની સરખામણી કરીએ સ્વરૂપ સ્થિરતામાં રહેવાના પુરુષાર્થની સાથે જો સરખામણી કરીએ તો દ્રષ્ટિનો પુરુષાર્થ ઘણો અલ્પ છે, ચારિત્રનો પુરુષાર્થ ઘણો મોટો છે. એ બરાબર છે. એમાં સ્પષ્ટકરણ આપ્યું છે એમને લખ્યું કે જીસ પુરુષાર્થ છે સમ્યક દર્શન હોતા હો ઉસકી તારતમ્યતા તથા મુનિ દોષા યોગ્ય પુરુષાર્થ કે તારતમ્યતા મેં કતના બડા અંતર હૈ વહ સમ્યક દ્રષ્ટિ કો માલુમ પડતા હૈ. તો એ પુરુષાર્થ કરી રહ્યા છે, પુરુષાર્થમાં પરણમી રહ્યા છે. જે પુરુષાર્થે એમને સમ્યક દર્શન જોતું છે, હવે મુનિપણામાં એમને આવવું છે ને એ પુરુષાર્થ એમને કેટલો વધારે છે એનો ખ્યાલ આવે છે. ત્યારે એમ લાગે છે બહુ સમ્યક દર્શન કરતા તો મુનિપણું આવવાનો બહુ છે, ઘણો પુરુષાર્થ પ્રાથમિકતાનો બહુ લાંબો અંતર છે. જેમ એક માણસ નિશાળ વિદ્યાર્થી નિશાળની અંદર 35-40 માર્કે પાસ થાય અને એક માણસ પાસ થાય પણ 90% ઉપરના એના માર્ક હોય, પાસ તો ગઈ થયા કહેવાય. ફેર કેટલો, ઘણો ફેર બેસે છે. 50 માર્ક હોમાં 50 માર્કનો ફેર, 40-50-55 માર્કનો 100% 50-55% ફેર કેટલો મોટો ફેર કહેવાય. સમ્યક દ્રષ્ટિમાં અવૃત્તિપણામાં જે પુરુષાર્થ હોય અને સર્વવૃત્તિપણામાં જે પુનઃયોગ્ય પુરુષાર્થ હોય એનો આંકડો ઘણો છે. તારતમ્ય ભેદે એનો આંકડો ઘણો આંકડો છે. એ માલુમ પડે છે સમ્યક દ્રષ્ટિ જીવને એ માલુમ પડે છે. પરંતુ મિથ્યા દ્રષ્ટિ કો પુરુષાર્થ વિષયક એસા જ્ઞાન નહીં હોતા, એને એ તારતમ્યતા નથી સમજાતી. મુનિને પુરસાર્થ કે મુનિને પુરસાર્થ હોય તમને બે પુરસાર્થ નો હોય જ ને બેને, એ બેને અનંતો પુરસાર્થ છે. ભલે બેને અનંતો છે તો પણ સરખો નથી, બે વચ્ચે ઘણો છે. પોતાની દ્રષ્ટિ વિચારી પોતાને પણ મુનિપણાની ભાવના છે અથવા તમામ સમ્યક દ્રષ્ટિઓને મુનિપણાની ભાવના હોય છે. એ ભાવનામાં એમની જે પુરસ્કાર હજી પ્રગટતો નથી, પુરુષાર્થ કરે છે છતાં મુનિ દશા યોગ્ય પુરુષાર્થ પ્રગટતો નથી, ત્યાં સુધી પહોંચાતું નથી અંદરમાં, સ્થિર રહેવાતું નથી અંદરમાં, ત્યારે એને ખ્યાલ આવે છે એવી મોટી વાત છે. આ એટલે પછી ચારિત્રમાં પુરુષાર્થ બહુ મોટો છે, દ્રષ્ટિમાં એટલો પુરુષાર્થ નથી, ઘણો ઓછો પુરુષાર્થ છે એના પ્રમાણમાં, ત્યારે પણ દ્રષ્ટિ પ્રગટી જાય છે. એ વિશેષ વિચારીએ તો પ્રયોગમાં નિર્ણય થાય છે અને પ્રયોગ ચાલે છે, પ્રયોગ ચાલે છે ને નિર્ણય થાય છે, એમ આગળ પાછળ નિર્ણયની ભૂમિકામાં પણ પ્રયોગ અને પુરુષાર્થ છે. તો પણ સમ્યક દર્શન કરતા એ ઘણો અલ્પ પુરુષાર્થ છે. ત્યાં સમ્યક દ્રષ્ટિનો પુરુષાર્થ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, અને ત્યાં નિર્ણય કાળનો પુરુષાર્થ છે. ત્યારે એમ લાગે સમ્યક દ્રષ્ટિમાં નિર્ણય કરવામાં કાંઈ પુરુષાર્થ જોતો નથી, નિર્ણય તો આમ તો વિચાર કરતા કરતા થઈ ગયો. તમને તો આત્માના અંતર્મુખી વિચારધારામાં નિર્ણય તો બંધાઈ ગયો અને સમ્યક સમ્યક આવી ગયું, એમાં કઈ લાંબો પથ્થર નથી જોતો, પણ સમ્યક દર્શનમાં ઘણો પુરસ્કાર થાય, સમ્યક દ્રષ્ટિ થાય એમ વિચારે મુનિપણામાં ગજબનો પુરસ્કાર થાય. આ સમ્યક દર્શન પછી ગયો થઈ ગયું, એમાં કઈ મોટી વાત આમ ઉપર જોવે છે, ઉપર જવું છે, ઉર્ધ જેની ગતિ છે એ બધું ઉપરની વાત જોવે છે, નીચે નથી જોતો. એમાંથી જોણ નીકળે છે, શું જોવાનું જોણ કેવું હોવું જોઈએ, જેનું જોણ નીચે છે એ નીચે, બીજા કરતા તો આપણે હારા નથી, બીજા કરતા બીજા આટલું નથી કરતા, આપણે આટલું તો કરીએ છીએ ને, આ નીચું જોણ છે. પોતાની ઉપરની ભૂમિકા વાળાને જોવા મુનિ એ ઊંચું જોણ છે, આ જોણ કેવું હોવું જોઈએ. પણ એમાં શું છે, ધ્યેય બાંધ્યું હોય પૂર્ણતાનું મુનિ દશાનું નહીં, તો એક પરિણામની અંદર એક નવી ગતિ ઉત્પન્ન થાય છે. જેને પૂર્ણતાના લક્ષ્મીને ધ્યેય બાંધ્યું એના પરિણામની ગતિ એવી ઉત્પન્ન થાય છે. એને જ્ઞાનીઓ એમ કહે છે કે હવે આને લગ્ની લાગી, હવે આને તાલાવી લઈને ચટપટી એવી ઉપડી છે કે આ હવે ક્યાંય જાયલો રહેશે, કરી દેશે કાંઈ ને કાંઈ કર્યા વગર જશે, એવી ગતિ પરિણામમાં સ્પીડ આવે એ ધ્યેય બાંધવા. અને ધ્યેય બાંધ્યું છે એનું એ લક્ષણ છે, જ્યાં સુધી એ પ્રકાર ઉત્પન્ન થતો નથી ત્યાં સુધી એ જીવે ધ્યેય નથી બાંધ્યું એમ સૂચિત થાય. પણ આપણે જે વિચાર કરીએ કે અહીંથી સોમગઢ જવું છે, આપણે સવારે નીકળીએ, આપણે રાત રસ્તામાં રહેવું નથી, ક્યાંય કઈ ઝઘડામાં રસ્તામાં રાત રહેવું નથી, તો એ 18 માઇલ 20 માઇલ હાંગ સુધીમાં કપાઈ જાય એટલી સ્પીડમાં ચાલવું પડે. એમાં તમે વચ્ચે ઠાગા થયા કરો કે રમતરાળા કરો કે કોઈ મળે એટલે વાત કરવા જંકશન કરીને ઉભા રહી જાઓ, એ બને ને. એને એમ થાય મારે પહોંચવું છે, હાંસ પહેલા મારે પહોંચવું છે, મારે હાંસ પહેલા પહોંચવું છે, એમ ધ્યેય બાંધે છે. એને એમ થાય કે મનુષ્ય છે ને વારંવાર મળતું નથી, આ મનુષ્યનો એક એક સમય કિંમતી છે, મારે મારું જલ્દી મારે ત્વરાથી કામ કરવું છે, મારે ત્વરાથી કામ કરવું છે, મારે ત્વરાથી કામ કરવું છે, એને લગ્ન ઉતરી જાય. મોડા થવા વાળા પછી આદત પ્રમાણે મોડા થાય છે, એટલે 5 મિનિટ મોડા આવે તરત નિરાશ થાય છે, બરાબર છે, આપણે પહોંચી ગયા છે. ક્યાંય પણ રહેવા વાળા કોઈ 5 મિનિટ, કોઈ 10 મિનિટ, કોઈ 15 મિનિટ, કોઈ તો 20 મિનિટ પછી દાખલ એન્ટ્રી મારતા હોય છે, નિયમિત રીતે એને એમ થાય કે એક અક્ષર ને જવો જોઈએ, ગુરુદેવ ના પ્રવચન માંથી એક વાક્ય પણ મને ન છૂટવું જોઈએ. પહેલું જ વાક્ય કોઈ એવું બહાર બતા મારશે તો એને એમ થાય કે નહીં, પંદર દસ પંદર મિનિટ વહેલા પહોંચે એવું આંતરો રાખીને આપણે મિત્રો કરે એની એને વેગ આવે, અંદર જલ્દી પહોંચવાનો વેગ આવ્યા વિના. વિચાર તો બંને પ્રસંગો કરવો કે જેથી કરીને ક્ષતિ ન રહે, વિચાર તો બંને પ્રસંગ. બીમારી કેવી આખ્યા એસી ધોરી, બીમારી કેવી હોય કે ઉપયોગ બારી બાર ઘૂમતા રહે, બસ એની બીમારી હે, ઇસી કો મિટાના હૈ. ઉપયોગ બહાર જાય છે એ જ રોગ છે, જીવને અંદર સમાઈ રહેવો જોઈએ. બહાર નીકળવું જ નથી ને, અંદર ઘસમાઈ જવું. બહાર નીકળે છે ઉપયોગી બીમારી છે જીવ, અને આ બીમારી મારું કાળ બીમારી થાય છે તો માણસને શું થાય છે કે આખો દિવસ એનો જીવ ત્યાં જ રહે છે. આ મટે તો સારું, આ એક રોગ લાગુ પડ્યો છે ને એ હાવ મટી જાય તો, એની કોઈ દવા મળે તો સારું, એનો કોઈ ડાક્ટર મળે તો સારું, એનો કઈ ઈલાજ થાય તો સારું. એક જ વાત એને મગજમાંથી ખસે નહીં, એમ જ્ઞાનીઓને આ એક વાત મગજમાંથી ખસતી નથી. ઉપયોગ મારો બહાર જવો ન જોઈએ, ઉપયોગ અંદર લઈ જવો જોઈએ. ઉપયોગ મારે બહાર લઈ જવો, ઉપયોગ બહાર જાય છે એ બીમારી થાય, આ બીમારીને મારે મટાવી એનું લક્ષ્ય આવ્યું. નાસ્તી અપેક્ષાએ, અસ્થિ અપેક્ષાએ આત્મા ઉપર લક્ષ્ય રહે છે કે જેથી ઉપયોગ બહાર જતો અટકે. હા, પરિણતી અંદર કામ કરે છે પણ એનો કઈ સંતોષ થોડો કરે, ભલે ઉપયોગ બહાર જાય, પરિણતી તો અંદર છે ને, સંતોષ થોડો કરવાનો. આયુષ્ય કાળ વ્યતીત થાય છે અને અમારે વ્યવસાયની અંદર સમય આપવો પડે છે. આમને આમ લાંબો કાળ જશે તો કદાચ નુકસાન થવાનો સંભવ છે, તો આગળ વધતો નથી. તો અમારા કઈ જો નુકસાન થઈ ગયું તો અમારા જેવા અવિચારે પણ થોડા સમજવા પકડાશે. પૂર્ણ જ્ઞાની શ્રી ઋષભદેવાદી પુરુષોને પણ પ્રારબ્ધ ઉદય ભોગવે ક્ષય થયો હતો, એ પણ ત્યાંથી લાખ પુરુષે ઉદય માર્યા કૃષ્ણના. તો અમ જેવાને તો પ્રારબ્ધ એ પ્રારબ્ધ ઉદય ભોગવવો જ પડે, એમાં કાંઈ સંશય નથી. માત્ર ખેદ એટલો થાય છે કે અમને આવા પ્રારબ્ધ ઉદયમાં શ્રી ઋષભદેવ જેવી અવિષમતા રહે એટલું બળ નથી. તો તો 80 લાખ કરોડિયા પણ એમનામાં બળ ઘણું હતું, બધા જ્ઞાનનું બળ ઘણું હતું, અમારામાં કાંઈ એવું બળ નથી એ ત્યાંથી વાંચીએ. અને તેથી પ્રારબ્ધ ઉદય થતાં વારંવાર તેની અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે કે ત્યાગ કરી દેવો, ધંધાનો વેપારનો ઘરબારનો ત્યાગ કરી દેવો, કે ઉદય પૂરો થાય પહેલાં છોડવાની વૃત્તિ આવે છે. રક્ષિત કે જો આ વિષમ પ્રારબ્ધ ઉદયમાં કાંઈ પણ ઉપયોગની યથાર્થતા ન રહી તો ફરી આત્મસ્થિરતા થતાં વળી વળી અવસર ગમે છે, સંદેશા યથાર્થતા ન રહી એટલે ચૂકી ગયો આત્માને, આત્માને સાંધાની ચૂકી ગઈ તો પાછું સ્થિરતા આવતા દર્શન થાય ને ફરીને ગમે. આત્મસ્થિરતા આવવામાં વળી ઘણો કાળ નીકળી જાય, ત્યારે જો કોઈ ચૂક થાય તો એને ફરીને આવતા બહુ વાર લાગે એમ કે એ વાર પણ પુરુષાર્થમાં હોય છે કે ચૂક થતાં પાછા અંતર્મૂર્તમાં ફરી લાગી જાય. પણ અત્યારે એમ લાગે છે કે જો ચૂક થશે તો ફરીને સ્થિરતા આવતા કાળ ગવેશવો પડશે, અવસર ગવેશવો પડશે અને પશ્ચાતાપૂર્વક દેહ છૂટશે. નિષ્ઠાત્મ દશામાં દેહ છૂટે એવી તાકાત નથી, એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે. હું પોતાની ચિંતા કરે છે પરિણામ આ પ્રારબ્ધ ઉદયમતી નિવૃત્તિ કર્મ વિધવારૂપ પ્રારબ્ધનો ઉદય થવા આચર રહ્યા કરે છે. બે પ્રારબ્ધ છે, પ્રવૃત્તિનો ઉદય અને નિવૃત્તિનો ઉદય, બે પ્રારબ્ધ છે. પણ અમને આશય અથવા ઈચ્છા એમ રહેશે કે નિવૃત્તિને લીધીએ, પણ તે તરતમાં એટલે 1 થી 1.5 વર્ષમાં થાય એમ તો દેખાતું નથી. હજી 1.5 વર્ષ લાગશે એમ લાગે છે, પણ પર જેવી કઠણ પડે છે હવે જેમ તેમ કરીને તે પ્રારબ્ધ તરત ક્ષય થાય તો સારું એમ મનમાં ઘણી વાર રહ્યા કરે છે, આવી ચિંતામાં રહ્યા કરે છે. એ 583માં તેની વેદના લીધી છે, અમને વેદના થયા કર્યા છે, શું પણ પણ જતી નથી એમાં અમને વેદના થાય છે. હા, બધા એમના પોતાના અંતરંગ પરિણામ લીધા છે કે અમારે દિશામાં શું થાય છે. શું આ દેહ નું આયુષ પ્રત્યક્ષ લિપિત થતું જાય છે. આનંદ ની બુંદ બુંદ હૈ, એક એક શબ્દ મેં આનંદ કી બુંદ બુંદ ભરી હૈ, આનંદ કી બુંદ બુંદ ટપકતી હૈ તો હમે રસ આતા. આનંદ નો જે રસ આવે છે એ બતાવે છે કે નિશ્ચય શુષ્ક જ્ઞાની ને આવી રીતે શાસ્ત્ર માંગતા રસ આવે. એક બાજુ થી ઉપયોગ બહાર જાય એનો નિષેધ કરે, શાસ્ત્રમાં જાય કહે છે. બીજી બાજુ થી કહે છે કે શાસ્ત્ર વાંચતા આનંદ ની બુદ્ધભૂત ટપકે છે, અમને એમાંથી રસ આવે છે. બધું બધું પ્રવચનમાં લીધું, મારે કઈ રીતે ચૂકી ગયા આપી ગયા, આમાં પરસ્પર વિરુદ્ધતા નથી હો એમ કે છે. ગુરુજી બધા સમજાવે છે કે આમે કે છે, સોગાની આમે કે છે અને સોગાની આમે કે છે કે તો પછી વિરુદ્ધતા થઈ ને કે તો કે નાના વિરુદ્ધતા નથી કે વિરુદ્ધતા નથી કે બધું ચારિત્ર ની અપેક્ષા એ કહે છે કે ઉપયોગ બહાર ન નીકળવો જોઈએ છતાં શાસ્ત્ર વાંચે એમાં લક્ષ્ય તો આત્માનું જ છે અને આત્માના આનંદની અને પરિણતિમાં આત્મરસની વૃદ્ધિ થાય છે માટે એમાં વાત વિરુદ્ધ થતી નથી સમાધાન આપ્યું છે ગુરુદેવ પણ આ તો મને દેખાડી ગયું દ્વારા નિશ્ચયાભાસી નથી હું અહીંયા ઘણા માને છે નિશ્ચયાભાસી છે અહીંયા માને છે નથી હું અહીંયા મારે છે ઘણા કે નિશ્ચયાભાસી પણ નિશ્ચયાભાસી નથી હું એ પુસ્તક પત્ર કાયદો જુઓ આનંદની જીભની આચાર્યના શાસ્ત્રોમાં આનંદની જીભની પ્રત્યક્ષ છે આ નિશ્ચયાભાસી હોય તો આવું ન આવે પોતે દેખાડી દીધું કહી દીધું આ નિશ્ચયાભાસી હોય તો આવું ન આવે છે આ લક્ષણ છે સિદ્ધાંત શાસ્ત્રો છે અમુક પાત્રતા વગર વાંચવા જાય એટલે નિર્ણય કરે પોતાની નિર્ણય અસ્થિરતા વિપરીતતા સાથે રાખી એ તો પછી ગડબડ થાય છે પાત્રતામાં આવીને કે ગુરુના ચરણમાં બેસીને પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે અને એમાં પણ ગુરુદેવ આમ કે છે એટલે વાત પૂરી થઈ ગઈ તરત જ ગુરુદેવનો સ્વીકાર કરી લઈએ કેવો બધો પ્રકાર આવે અને ન સ્વીકાર આવતો હોય તો વધારે ખેદ સહિત વિનંતી કરે જો ગુરુ વચનનો સ્વીકાર ન આવતો હોય બુદ્ધિ ના પાડતી હોય પોતાની મતિ વિપર્યાસને લઈને બુદ્ધિ સીધી ન ચાલતી હોય આડી પણ ચાલે બુદ્ધિ તો એવી છે તો બહુ ખેદ કરીને ગુરુદેવને વિનંતી કરી દીધી આ એ મારી મતિમાં કાંઈક વિપર્યાસ મોટો લાગે છે મારી મતિમાં કંઈક મોટો વિપર્યાસ લાગે છે મને કૃપા કરીને ગમે તેમ કરીને સમજાવો નહીંતર હું મરી દઈશ મારો પત્તો નહીં થાય બહુ ભ્રમણમાં હું રખડી મળી આ તો મને કૃપા કરીને સમજાવો કે મને આ સમજાતું નથી મને એનું બેસતું નથી અને એનું મને બહુ દુઃખ છે કે કાંટો વાગ્યો હોય તો એ માણસ કાઢી લે છે કે રહેવા દે ભલન પગમાં વાગ્યો માથામાં ક્યાં વાગ્યો હાલો ને એમને હાલે કોઈ પછી છોરો વાગ્યો હોય તો કેવી રીતે હાલે ભલે રહ્યો છોરો શરીરમાં વાગેલો રહ્યો આપણે હાલો એમને માયલા જા છો વાગે બેસી ગયું પાખંડ છે કડક શબ્દ બોલાઈ ગયો ખબર નતી કે આ બધી ચર્ચા ચાલે છે દ્રષ્ટિનો વિષય પર્યાય સહિત છે પણ એમ કે છે પાખંડ છે સારું જેવા ખુલાસો નીકળ્યો નહીં અમે તો ફાંસી ચડી ગયા હોત શું ગીત લાગી વિદ્યાર્થી ફાંસી લાગે ફાંસી ચડી જશું આપણે તો ભૂલ ખાતે તત્વની ભૂંડવી એ તો બહુ જ ગંભીર વિષય છે પોતાને તત્વની ભૂલ જાય એની ચિંતા એની કાળજી એની સાવધાની અતિશય અતિશય રાખવી જોઈએ એની ચિંતા ઘણી રાખવી જોઈએ ક્યાં ચડી જાય ત્યાં મુશ્કેલ ગ્રહિત વિષય તો દ્રઢ થઈ જાય બુદ્ધિપૂર્વક છે ને પ્રવૃત્તિ તો તત્વજ્ઞાનની સમજણની પ્રવૃત્તિ તો બુદ્ધિપૂર્વક છે તો સીધું ગ્રહિત વિષય દ્રઢ થઈ જાય એવું થઈ જાય એવું છૂટવું મુશ્કેલ પડે એમાંથી એટલે આ તો પોતાના જે ભાવ ઉત્પન્ન થતા હતા તે અંગત પોતાની દશાની અહીંયા એમણે વાત કરી છે અંગત લીધું જોઈએ. આ અંગત પોતાની દશાની અમે વાત કરી છે. પોતાની દશાની વાત સામાન્ય રીતે તો ઓછી કરે પણ ક્યાંક ક્યાં આવી ગઈ છે. નિવૃત્તિ લઈને એકાંતમાં આચાર્યોના શાસ્ત્રો વાંચવામાં આવે તો એમાંથી ઘણો ઊંડી વાતો નીકળે છે. જ્ઞાનીઓના વચન કરતા આચાર્યોના વચનમાં ઊંડાણ ઘણો હોય છે. ગુરુદેવ પોતે ત્યાં સુધી કહેતા હતા કે સમયસારાદિ શાસ્ત્રોમાં એટલું ઊંડાણ ભર્યું છે કે અમારી શક્તિ છે એટલું કાઢીએ છીએ, બાકી ભર્યું છે ઘણું. એટલે વ્યક્ત કરવાની શક્તિ છે એટલું બહાર નીકળે છે અને માપવાની શક્તિ છે એનાથી એમ માપીએ છીએ કે ઘણું ભર્યું છે. એટલે ઘણું ભર્યું કોને ખબર પડી? એવું છે કે જ્ઞાનીઓને વિધિ સિદ્ધિને લબ્ધિ હોય ને તો એ તો એટલા જ વિનમ્ર હોય. અહંપણું આવે નહીં ને, પર્યાય ગુસી નથી એટલે અહંપણું નો આવે અને એ ઉપર જોવે છે. ક્યાં આચાર્યો, ક્યાં ગણધરો, ક્યાં કેવળ જ્ઞાનીઓ, અમે તો એની પાસે પામે છે. શું કે અમે તો એની પાસે? અરે ગણધર એમ બોલે ને ભગવાનને જોઈને એમ કે ઓ પ્રભુ અમે તો આપણે પાસે સાવ પામર છે, અમારું કાંઈ ઠેકાણું નથી, અનંતમાં ભાગે બેઠા છે. ઉપર ધોળ ઉપરનું છે ને, ઉપર જોવે એમ જ જોવે. પછી આમાં બે વાત છે, ભેદવાળું જ્ઞાન અને અભેદવાળું જ્ઞાન. જ્ઞાનના બે પ્રકાર છે, સ્પષ્ટીકરણ કર્યું. અભેદ જ્ઞાનમાં એમ જોવાઈ ગયું કે ઓહો આચાર્ય મહારાજના કથનોમાં ભાવ ઉંડાણ કર્યું છે. ભેદવાળા જ્ઞાનમાં એટલું જોવાનું કે જેટલા ભેદ અમને વ્યક્ત થાય છે એટલા અમે કહી શકીએ છીએ, કેટલા ભેદ પકડાય છે અમને એટલા અમે નિરૂપણ કરીએ છીએ. પણ અંદર જે ભર્યું છે એ ઘણું છે. તો ક્યાં એ કયા જ્ઞાનમાં આવ્યું કે અભેદ જ્ઞાનમાં આવ્યું? જ્ઞાનના બે પ્રકાર છે. સમ્યક દ્રષ્ટિ જે ન્યાય કાઢે તે સમ્યક દ્રષ્ટિ કાઢી શકે એટલે એનામાં શક્તિ છે. તો એ શક્તિ અભેદ જ્ઞાન, એમાંથી ન્યાય કાઢે એટલી એની ભેદવાળી શક્તિ છે, ભેદપૂર્વક જાણવાની શક્તિ છે. અભેદ પણે તો કે બાર એમ જાણવાની એનામાં શક્તિ છે, લબ્ધિ છે એને. એટલે એમ કે છે કે ભાવ ઊંડી વાતો નીકળે છે એ દેખાય આવે છે, એ ઊંડાણ. પણ યોગ્યતા જોઈએ, એ ઊંડાણને જેટલા જેટલી યોગ્યતા હોય એટલું પહોંચાય, એટલા ઊંડાણમાં પહોંચાય. બાકી સમજાઈ જાય કે ઊંડાણ ઘણું છે. આ પાણીની ખબર નથી પડતી, નદીમાં પાણી હોય, કુવામાં પાણી હોય, પાણીને પાણીને એનું દળ માપી શકે, પાણીની સપાટી જોઈએ. ઊંડું ઘણું છે ભાઈ, તમે એમને પણ નહીં મૂકતા. અહીંયા ઊંડું ઘણું છે, પણ ઊંચા બોલે ક્યાંથી માપે છે? જ્ઞાનમાં આવી જાય છે. ગામડામાં રહેતા પકડાઈ જાય એના રંગ ઉપર છે, નીચે જે રંગ કાંટો છૂટો ને ગુલે એના ઉપરથી ખબર પડે કે અહીંયા પાણી ઊંડું છે. ખીસરું પાણી હોય તો સીધું કયું દેખાય, કયું ન દેખાય. એટલે ઉનાળ પગની વાત લીધી છે. ઉનમે એટલે શાસ્ત્ર મેં તો બહુ જ ભરા હે, એટલું બધું ભર્યું છે. પછી હવે પોતાને જે અસર થાય છે એની વાત લીધી છે. અંગત મને કે આચાર્યોના જે શબ્દો છે કે એક એક શબ્દો આનંદના ટપકા, આનંદના ટીપા છે. એક એક શબ્દો આનંદના ટીપા છે અને એક એક શબ્દમાં એ આનંદને ટીપાઓ ભરેલા છે અને એમાંથી ટપકે છે, એક એક શબ્દમાંથી આનંદ ટપકે છે, એ ટપકે છે એ પોતે પીએ છે અને એમને પણ રસ આવે છે, એ આનંદ પીવામાં એમને પણ આ પોતાના શાસ્ત્રમાં વખતે પોતાને શું પ્રકારનો અસર થાય છે આત્મા ઉપર, પોતાને પણ આત્માનંદની અસર આવે છે અને એનો રસ આવી જાય છે. નવપત્રમાં એક સુંદર જીવન લીધું છે કે આવો જે સત્સમાગ છે, મુનિઓનો સત્સમાગ ભૂતકાળમાં થયો છે, એ સત્સમાગનું સ્મરણ કરતા અમને આત્મગુણ આવિર્ભાવ પામીને નિર્વિકલ્પ દશામાં આવી ગયા. પૂર્વે પણ એવા સત્સમાગમમાં નિર્વિકલ્પ દશામાં આવ્યા, અત્યારે એનું સ્મરણ કરીને નિર્વિકલ્પ દશામાં આવી ગયા, નિર્વિકલ્પ સમાધિ પર્યંત પહોંચી જવાયું એવા સત્સંગને અમે પરમ ભક્તિ નમસ્કાર કરીએ. એ સત્સંગમાં આનંદ લીધો, આ શાસ્ત્રથી આનંદ લીધો.
દેવાદિદેવ શ્રી મહાવીર સ્વામી ભગવાન.